SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
ભારતમાં છેલ્લા 1.5 મહિનાથી જે લોકસભાની ચૂંટણી ચાલી રહી હતી, ટોટલ 7 તબક્કામાં દેશના લોકોએ મતદાન કર્યું. મંગળવારે 4 જૂનના રોજ ભારતીય ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને એના માટે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે આપણા વિશેષ સંવાદદાતા હિરેનભાઈ મહેતા મુંબઈથી. હિરેનભાઈ, હું વત્સલ પટેલ, આપનું SBS ગુજરાતીમાં સ્વાગત કરું છું.
નમસ્તે વત્સલ, કેમ છો?
મજામાં હિરેનભાઈ. શું ચાલી રહ્યું છે, કેવો ટ્રેન્ડ છે આજે મંગળવારે ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે? આ તબક્કે ભારતમાં લગભગ બપોરના 1 વાગ્યા છે, શું પરિસ્થિતિ દેખાઈ રહી છે?
જી વત્સલ, જુઓ, મોટા ભાગની સીટ 543 માંથી એક સુરત નું પરિણામ ઓલરેડી આવી ગયું. તો બધા જાણ છે, ભાજપના સભ્ય ત્યાં ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા, કારણ કે કોંગ્રેસના જે ઉમેદવાર છે એનું ઉમેદવારી પત્રક જ રદ થયું હતું, એટલું એક પરિણામ બધાની સામે હતું. બાકીની જે 542 સીટો છે, ભાજપનો દાવો હતો 400 પાર કરશે, પણ અત્યારે હકીકત જોઈએ તો ભાજપ અને એના સાથી પક્ષો મળીને 300 બેઠકો પણ પાર કરે કે એમ શંકા છે. અત્યારની સ્થિતિ એવી છે કે ભાજપ અને એના સાથી પક્ષો, TDP હોય કે મહારાષ્ટ્રમાં શિવસેના હોય, એકનાથ શિંદે પ્રણીત, બધું મળીને અત્યારે 290 થી 300 ની વચ્ચે બધી જ પેલા પ્રમાણે ટ્રેન્ડ જઈ રહ્યો છે. આ સામે કોંગ્રેસ અને એના જે સાથી પક્ષોનું ઇન્ડિયા એલાયન્સ છે, ઇન્ડિયા મહાગઠબંધન, એ અત્યારે 220 ની આસપાસ છે. એટલે એ હિસાબે જોઈએ તો ભાજપ અને એના સાથી પક્ષોનો દેખાવ ધારણા કરતા અથવા તો એમની અપેક્ષા કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપેક્ષા કરતા, અથવા તો છેલ્લા 2 દિવસમાં જે એક્ઝિટ પોલ આવ્યા છે એ બધાની ધારણા કરતા ઘણો જ વિપરીત છે. ભાજપને આશરે, ભાજપ અને એના સાથી પક્ષો આપણે ગણીએ તો 100 જેટલી બેઠકો, એમની ધારણા કરતા 100 જેટલી બેઠકોનું નુકસાન થયું છે. અને છેલ્લી ચૂંટણી જોઈએ 2019માં, તો ભાજપ અને એના સાથી પક્ષો એટલે કે NDA પાસે 353 સીટો હતી. તો એ હિસાબે જોઈએ તો અત્યારે ઓલમોસ્ટ 60 સીટોનું ગાબડું સાથી પક્ષો અને ભાજપને પડ્યું છે.
બિલકુલ હિરેનભાઈ, આપે જેમ જણાવ્યું કે વાત હતી 400 સીટ જીતવાની, NDA એ દાવો કરી રહ્યો હતો કે આ વખતની ચૂંટણીમાં એ લોકો 400 ને પાર સીટ જીતશે, પણ 100 સીટનો ફટકો પડ્યો છે. તો એવી કઈ સીટ છે કે જેમાં આટલું બધું ગાબડું પડ્યું, એવા કયા રાજ્યોમાં એમને ફટકો પડ્યો જણાઈ રહ્યો છે?
પછી આપણે 100 ની બદલે જો 353, એટલે NDA જો એકદમ વાસ્તવિક લેવલ પર વાત કરીએ તો 2019ની ચૂંટણીમાં ભાજપને પોતાને 303 બેઠકો મળી હતી અને એના સાથી પક્ષો સાથે ભાજપનું કુલ ટોટલ 353 હતું. અત્યારે સ્થિતિ એવી છે કે ભાજપ પોતે વધુમાં વધુ 242 સીટો, અત્યારે જે સિચ્યુએશન છે, હજી ઓફકોર્સ ઘણી બધી જગ્યાએ પરિણામ ઉપર નીચે થઈ રહ્યા છે, પણ જે સ્થિતિ જોઈએ તો એવું લાગે છે કે ભાજપને પોતાને અત્યારે 240 થી 250 થી વધારે સીટ નહીં મળે. એટલે ભાજપ પોતે એની 60 બેઠકો ગુમાવશે અને એ જ હાલત અત્યારે એના સાથી પક્ષોની છે. પહેલી વાત તો 2019માં જે ભાજપના સાથી પક્ષો હતા એમાંથી ઘણા અત્યારે છૂટા પડી ગયા છે. મહારાષ્ટ્રમાં ત્યારે શિવસેના, અખંડ શિવસેના બીજેપીની સાથે હતી, શિરોમણી અકાલી દળ બીજેપીની સાથે હતું, એ બધા જ અત્યારે ભાજપની સાથે નથી અથવા તો શિવસેનામાં સ્પ્લિટ થઈ છે. એ બધું જોઈએ તો જે 60 સીટોનું ભાજપ અને એના સાથી પક્ષોને જે ફટકો પડ્યો છે એમાં સૌથી મોટો ફાળો જોઈએ તો ઉત્તર પ્રદેશનો છે. ઉત્તર પ્રદેશમાં ગયા વખતે ભાજપ અને સાથી પક્ષો પાસે 62 સીટ હતી 80 માંથી. આ વખતે ભાજપ અને એના સાથી પક્ષો માટે 35 થી 38 ની વચ્ચે, એટલે આ જે 24 થી 25 બેઠકો તો માત્ર ને માત્ર UPમાં ભાજપ અને એના સાથી પક્ષો ગુમાવે એવું લાગે છે. બીજી વાત મહારાષ્ટ્રની છે, મહારાષ્ટ્રમાં ભાજપ અને અખંડ શિવસેના પાસે ગઈ વખતે 41 સીટો હતી, અત્યારે આ ટેલી માત્ર 20 સુધી આવીને અટકી છે અત્યારની જે સિચ્યુએશન છે. અને મોટાભાગના ટ્રેન્ડમાં વત્સલ એવું છે કે 5 કે 6 રાઉન્ડ થઈ ગયા છે, એટલે હવે બહુ પરિણામમાં બહુ મોટું અપ્સ એન્ડ ડાઉન આવે એવું લાગતું નથી. એટલે આ જે 2 મેજર્સ જે મોટા ફટકા ભાજપને પડ્યા છે એ UP અને મહારાષ્ટ્રમાં પડ્યા છે. 50 સીટ તો આ ભાજપ અને એના સાથી પક્ષો આ 2 રાજ્યમાં જ ગુમાવી છે. એવી જ રીતે હરિયાણામાં ગયા વખતે 10 સીટ મળી હતી, આ વખતે માત્ર 2 સીટ છે. કર્ણાટકમાં 21 ને બદલે અત્યારે 17 પર ભાજપ છે. અને ત્રીજું સ્ટેટ જો ગણવું હોય યુપી અને મહારાષ્ટ્ર પછી જ્યાં ભાજપને મોટો ફટકો પડ્યો છે અથવા તો હજી પડી શકે છે એ છે પશ્ચિમ બંગાળ, જ્યાં ભાજપે ગયા વખતે 18 સીટ જીતી હતી, આ વખતે 9 કે 10 પર ભાજપ આવીને અટકે એવી સ્થિતિ છે. એટલે આ 3 સ્ટેટમાં ભાજપે અને એના સાથી પક્ષોએ 50 થી 60 સીટ ગુમાવી છે અથવા તો ગુમાવશે એવું લાગી રહ્યું છે.
બિલકુલ હિરેનભાઈ, એમ કહી શકાય કે ઉત્તર પ્રદેશની જો આપણે વાત કરીએ કે ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી જે યુવા નેતાઓ ગણી શકાય અને એમણે જે ગઠબંધન કર્યું એની ખાસી અસર ત્યાં જોવા મળી રહી છે અને એના કારણે ભાજપની સીટ્સ ઘટી છે,
એ એક જ કારણ હોઈ શકે. કારણ કે જુઓ, રામ મંદિર થયું, જાન્યુઆરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, કદાચ ભાજપને એવી અપેક્ષા હશે કે મે મહિના સુધી ઉત્તર પ્રદેશમાં તો સૌથી છેલ્લો તબક્કો 1 જૂને પણ ઉત્તર પ્રદેશમાં વારાણસી જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લડ્યા એ મતદારસંઘની ચૂંટણી છે 1 જૂને હતી. એટલે યુપીમાં 7-7 તબક્કામાં મતદાન હતું. એટલે કદાચ ભાજપની એવી ધારણા હશે કે રામ મંદિરના નામે ત્યાં વોટ ખેંચી શકાશે, પણ એવું અત્યારે એવું લાગી રહ્યું છે કે રામ મંદિરના નામે મત માંગવાની જે ભાજપની ગણતરી હતી એ ખોટી પડી છે. સાચી વાત કરીએ તો અયોધ્યા જ્યાં રામ મંદિર છે એ અયોધ્યા અને ફૈઝાબાદમાં અત્યારે ભાજપના ઉમેદવાર પાછળ છે. આ એક ભાજપ માટે સૌથી શોકિંગ પરિણામ ગણાશે. અને એવું જ એક આઘાતજનક પરિણામ જો ભાજપ માટે બીજું કોઈ હશે તો એ સ્મૃતિ ઈરાનીનું હશે. અમેઠીમાંથી ગયા વખતે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પરાજય આપ્યો હતો. અત્યારે સિચ્યુએશન એવી છે કે રાહુલ ગાંધી ત્યાંથી નથી લડી રહ્યા, પણ સ્મૃતિ ઈરાની પાછળ છે અને 50,000 ની લીડ છે કોંગ્રેસના ઉમેદવાર પાસે. એટલે અગેન આ પરિણામ હવે પલટાવવું થોડું મુશ્કેલ લાગે છે. એટલે ભાજપ માટે ઉત્તર પ્રદેશના બહુ મોટા બે આઘાતજનક પરિણામ હશે કે અયોધ્યાનું રામ મંદિર પડ્યું નથી, કે નથી સ્મૃતિ ઈરાનીની ફરી ઉમેદવારી ભાજપને ફળી હોય.
બરાબર. હિરેનભાઈ, જો વાત કરીએ ગુજરાતની, તો વર્ષ 2014 અને 2019માં ભાજપને 26માંથી 26 બેઠકો મળી હતી, અને આ વખતે પણ ચૂંટણી યોજાય એ પહેલા એક બેઠક, સુરતની જે બેઠક હતી, જે ભાજપના ફાળે ગઈ છે. તો અત્યારે ગુજરાતમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે? કયા મોટા માથા લીડ મેળવી રહ્યા છે? ગુજરાતમાં ભાજપની સ્થિતિ કેવી છે?
ગુજરાતમાં વત્સલ એવું છે કે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જે જ્યાં 25 બેઠકો પર ચૂંટણી યોજાય, શરૂઆતના તબક્કે એવું હતું 4 થી 5 બેઠકો એવી હતી જ્યાં ભાજપના ઉમેદવાર પાછળ હતા, પરંતુ અત્યારે ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ એ 2 બેઠકો એવી છે જ્યાં કોંગ્રેસ આગળ છે, પણ પાતળી બહુમતી છે. ગેનીબેન ઠાકોરે ત્યાં ભાજપના રેખા ચૌધરીને બહુ જ જબ્બર ટક્કર આપી છે. ગેનીબેન પોતે સિટિંગ એમએલએ છે વાવ મતદાર સંઘના. અને પાટણમાંથી ચંદનજી ઠાકોર કોંગ્રેસના છે, એ 2 અત્યારે આગળ છે. અગેન મેં કીધું એમ પાતળી બહુમતી છે, પણ બીજી જે 23 સીટો જે છે એ ભાજપ અત્યારે નિશ્ચિતપણે જીતી જશે એવું લાગે છે. કારણ કે અમિત શાહ હોય ગાંધીનગરમાંથી, સુરતમાંથી સીઆર પાટીલ હોય, એ બંનેની લીડ જ અત્યારે 4 થી 5 લાખ જેટલી પહોંચી ગઈ છે. એ સિવાય પુરુષોત્તમ રૂપાલા, જેને કારણે ક્ષત્રિય સમાજનું ભાજપ સામે બહુ મોટું આંદોલન હતું, પુરુષોત્તમભાઈ પોતે અત્યારે 3 લાખ મતથી આગળ છે. પોરબંદરથી મનસુખ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે એ પોતે આગળ છે 3 લાખથી. વડોદરાના ડોક્ટર હેમંત જોશી નવા ઉમેદવાર છે, પ્રમાણમાં ઘણા નવા, ભાજપે બદલેલા ઉમેદવાર છે, એ પણ 3 લાખ મતથી આગળ છે. અને આ આ 5 ઉપરાંત ભાજપના બીજા 3 થી 4 ઉમેદવારો ગુજરાતમાં એવા છે જે 3 લાખથી વધારે ઓલરેડી અત્યારે આગળ છે. એટલે સુરતની એક સીટ બાદ કરીએ તો બાકીની 25માંથી 23 સીટ તો ભાજપ અત્યારે જીતે નિશ્ચિત છે. બાકીની જે 2 સીટ છે બનાસકાંઠા અને પાટણ, જ્યાં કોંગ્રેસ અત્યારે આગળ છે, એ પણ કદાચ માર્જિન ઓછું છે. એટલે છેલ્લી ઘડીએ પરિણામ હજી ત્યાં બદલાઈ શકે છે, પણ એ ન બદલાય તો પણ 26માંથી 24 બેઠકો તો ભાજપ અંકે કરશે એ નિશ્ચિત છે.
બિલકુલ હિરેનભાઈ, આ સમગ્ર ચૂંટણીના પરિણામો જે સવારથી ચાલુ થયા છે, અને જે 400 સીટોની વાત હતી કે એનડીએ એલાયન્સ 400થી વધુ સીટો મેળવશે, એમાં ક્યાંક ને ક્યાંક એમને ગાબડું પડ્યું છે, અને એની અસર આપણે શેર માર્કેટમાં પણ જોવા મળી છે. તો બીએસસી સેન્સેક્સ શું કહી રહ્યું છે?
બીએસસી સેન્સેક્સ વત્સલભાઈ થોડા મિનિટ પહેલા 6,200, કાલના કાલે જે બંધ હવેલો આંખ એની કરતા કાલે એક્ઝિટ પોલ જે શનિવારના વર્તા રહ્યા હતા એને આધારે ગઈકાલે માર્કેટ ભયંકર ઉપર ગયું હતું. એ બધું જ અત્યારે ધોવાઈ ગયું છે. ગઈકાલે 2200 કે 2300 પોઈન્ટ ઉપર હતું શેર બજાર, એની સામે અત્યારે 6,200 પોઈન્ટ, મુંબઈ સ્ટોક એક્સચેન્જ 6,200 પોઈન્ટ તૂટ્યું છે. અને નિફ્ટી ઇન્ડેક્સ જે છે એ પણ 1,800 પોઈન્ટ જેટલો તૂટ્યો છે. ગઈકાલે હું કરેક્ટ કરું, ગઈકાલે બીએસસી સેન્સેક્સ જે છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો જે ઇન્ડેક્સ છે, સેન્સેક્સ જે કહેવાય છે, એ 2,500 પોઈન્ટ ઉપર હતો, અત્યારે 6,200 પોઈન્ટ નીચે છે. એટલે ગઈકાલ સિવાયના ઘણા આગલા દિવસોના, ઘણા આગલા સેશનના બધી જ જે ઇન્ડેક્સ ઉપર ગયો હતો એ બધું જ 9:30 અત્યારે 1:30 વાગ્યા સુધીમાં બધું જ ધોવાઈ ગયું છે. હજી ઇકોનોમિક સ્ટેબિલિટી, કારણ કે સરકારની સ્ટેબિલિટી અત્યારે આખી સ્ટેક પર છે, અંદાજ નથી લગાડતો કે અત્યારે ભાજપ અને એના સાથી પક્ષ 300ની પણ ઉપર જશે કે નહીં. અહીંયા એક વાત શેર બજારની વાત કરીએ તો, કારણ કે બહુ સેન્સિટિવ હોય છે આપણી શેર બજાર, એક વાત સૌથી મહત્વની એ રહેશે કે ભાજપના જે સાથી પક્ષો છે, ખાસ તો નીતીશ કુમાર જે પક્ષ પલટુ તરીકેની છાપ ધરાવે છે, 4 થી 5 વાર એમણે અલાયન્સીસ બદલી છે ભાજપ સાથે આવ્યા, પાછા વિપક્ષમાં ગયા, પાછા ભાજપ સાથે આવ્યા. નીતિશ કુમાર અત્યારે નાક દબાવી શકે એવી ભાજપની સ્થિતિ છે. એવી જ રીતે આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ બીજેપીની અત્યારે સાથે છે. હવે જો ભાજપ 290 પર અટકી જાય, ને ભાજપ ભાજપ અને એના સાથી પક્ષો 290 પર અટકી જાય, તો ભાજપની પોતાની સીટ તો 240 જ છે. હજી મેજોરિટી માટે ભાજપ પાસે 30 સીટો ખૂટે છે. તો હવે ધારો કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જો પાર્ટી ફરીથી બદલે, એલાયન્સ પાછા બદલે, તો ભાજપ માટે સરકાર બનાવવી અને ચાલુ રાખવી બહુ મુશ્કેલ પડશે. તો શેરબજાર, હવે પછીનું જે શેરબજારનું ભવિષ્ય છે, અત્યારે તો બહુ સ્ટેબલ દેખાતું નથી. હવે પછીના કેટલાક કલાકોમાં જયારે ખબર પડશે કે ભાજપ અને એના સાથી પક્ષો પાસે કેટલી બેઠકો આવી છે, ભાજપ પાસે કેટલી બેઠકો આવી છે, ભાજપનું પોતાનું બાર્ગેનિંગ પાવર કેટલો બચ્યો છે, એ બધાના આધારે હવે પછી શેરબજારનું ભવિષ્ય નક્કી થવાનું છે.
હિરેનભાઈ, આજે આપે સમય ફાળવ્યો અને ભારતની લોકસભાની ચૂંટણીના જે મંગળવારે પરિણામ આવી રહ્યા છે એમાં કઈ પાર્ટી, કયો પક્ષ વધારે સીટ જીતવા તરફ આગળ વધી રહ્યો છે, ગુજરાતમાં ક્યાં ભાજપને ફટકો પડ્યો કે કોંગ્રેસ ક્યાં આગળ ચાલી રહ્યું છે, તથા શેરબજારની શું પરિસ્થિતિ છે પરિણામને લઈને, એ વિશે આપે આજે વિસ્તૃત માહિતી આપી એ બદલ હું વત્સલ પટેલ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
જી, થેન્ક યુ વત્સલ, અને SBS ના તમામ શ્રોતા મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર આ સાંભળવા માટે આ બુલેટિન.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.